તારીખ 29/6/1992, શ્રી દૂરદ્રષ્ટિ પ્રકાશ, બોલ નંબર 355-358 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 148.
जिस अपेक्षा से वस्तु का जो स्वभाव है, जिस अपेक्षा से वस्तु का जो स्वभाव है, उस अपेक्षा से शत प्रतिशत इतने 100% यानी हिंदी में शत प्रतिशत कहते, प्रतिशत इतने टका, 100 माना अंशो यानी प्रतिशत कहते, અને 100 એટલે સત, સત એટલે 100ના જે ટકા છે એ 100 પૂરેપૂરા વૈસાહી એકાંત સ્વભાવ છે. સ્વભાવ અન્ય અપેક્ષા લગાની છે ઢીલા
નહીં હો સકતા હે, નહીં
સકતા હવે શું એમાં કહેવું છે કે જેમ કે આત્મા જ્ઞાન સ્વરૂપે છે, અનંત અનંત જ્ઞાન સામર્થ્ય એ આત્માનું સ્વરૂપ છે. ત્યારે કોઈ વિતર્ક કરે કે આત્મા કાંઈ એકલો જ્ઞાન સ્વરૂપી નથી, આત્મા તો આનંદ સ્વરૂપી પણ છે, તો એમાં જ્ઞાન સ્વરૂપી 10% અને આનંદ સ્વરૂપી 10% અને પોતે પુત્ર નો પિતા છે એ પણ 100% વાત છે, અને બે એક કાળે હોવા છતાં બે 100% છે. પુત્ર ને પિતા બંને પદ એક સાથે પોતાને હોવા છતાં, અને એની બધી સગાઈ ના મામા નો ભાણેજ અને ભાણેજ નો મામો, કાકા નો ભત્રીજો અને ભત્રીજા નો કાકો, એવા જેટલા સંબંધો છે એ બધા એક સાથે હોવા છતાં એ બધા સંબંધો 100% છે. કોઈ કોઈ સંબંધ અલ્પ છે એવું નથી, પૂરો જે સંબંધ છે એ પૂરેપૂરો સંબંધ. મામાની અપેક્ષા એ ભાણેજ 100% જ ભાણેજ છે, કોઈ અપેક્ષા વસ્તુનો સ્વભાવ ઢીલો નથી પડતો, સમજણ ઢીલી પડે છે એમ નહીં થવું જોઈએ, કેમ કે વસ્તુનો સ્વભાવ એટલો નીકળે તો સમજણ એવી ને એવી રહેવી જોઈએ એમ કહેવું. જેમ કે આપણે અહીંયા વજન દેવાનું છે, પોતાના નિશ્ચિત હોય તો વજન દેવાનું છે બરાબર, ત્યારે આત્માનું જે સ્વરૂપ છે એ પરિપૂર્ણ સાક્ષાત નિજપદ સ્વરૂપ આત્મા છે. શ્રદ્ધાનો વિષય આત્મા એ સિદ્ધપદ સ્વરૂપ છે. તો અપેક્ષા છે હું સંસારી છું એમ કરીને એ સમજણને ઢીલી હું કરવા પાડો છું. અત્યારની વર્તમાન અપેક્ષા એ હું સંસારી છું, પણ તું ત્રિકાળ સિદ્ધ સમાન છો એમાં ફેર પડી જાય છે. તારી સંસાર અવસ્થા હો એમાં તારી નિબોધ અવસ્થા હો તો તારા સિદ્ધપદમાં ફેર પડે તો ન પડે, તો પછી તારી શ્રદ્ધામાં જ્ઞાનમાં હું કરવા ઢીલાપણું આવવું જોઈએ? તારા મૂળ સ્વરૂપનું જે શ્રદ્ધા જ્ઞાન છે એમાં ઢીલાપણું આવવું જોઈએ? અવગણના કરવા યોગ્ય જ છે. વર્તમાન અવસ્થા એ હકીકત હોવા છતાં એક હકીકત ને મુખ્ય કરવી છે અને એક હકીકત ને ગૌણ કરવી છે. વિકાળ શાશ્વત સિદ્ધપદ સ્વરૂપે છે એ પણ એક હકીકત છે, અને એક સમયની પર્યાયમાં સંસાર છે એ પણ એક હકીકત છે. હવે જ્યારે હકીકત બે હોય ત્યારે કઈ હકીકતને વજન આપવું એનો વિવેક પોતે કરવાનો છે. મોટી વાત કઈ છે? પર્યાય દ્રષ્ટિએ તો અત્યાર સુધી સિદ્ધપદને ભૂલતો આવ્યો છે, સંભાવી નથી પૂરતી, સંભાવી નથી. તમે દરિદ્ર છો અને તમારા ઘરમાં દોલત નીકળી, શું થયું? બાપદાદાનું ઘર હતું અને શ્રીમંતો હતા, હાથ પીઢી પહેલા એને દાટેલું. હવે કુદરતી તમારા નસીબે દરિદ્ર અવસ્થામાં, પૂરી દરિદ્ર અવસ્થામાં નીકળ્યું. જ્યારે નીકળ્યું ત્યારે નીકળ્યું એક હકીકત છે, અને તમે હજી વર્તમાનમાં દરિદ્રી છો એ પણ હકીકત છે. હજી કપડાં ફાટેલા જ પહેર્યા છે, ઘરમાં અનાજ નથી, એ વાત હકીકત છે. હવે બે હકીકત છે, તમારું વજન ક્યાં જશે સમજાવો મને. હે, કઈ હકીકત ઉપર તમારું વજન જશે? તો પછી તમે વર્તમાન દરિદ્રતાની અવગણના કરશો કે નહીં કરો? જેટલી તમારે અવગણના નહીં થાય ને એટલી દિનતા રહેશે. બરાબર છે? જેટલી તમારો દરિદ્રત્વનો સ્વીકાર રહેશે ને કેટલી તમારી દિનતા ઉભી રહેશે, અને જેટલી દિનતા એટલું દુઃખ છે. હવે દુઃખી થવું છે કે દુઃખ છોડવું છે? પૂરી અવગણના કરીને એનાથી મુક્ત થવું. અત્યારે જયારે નિદાન જુઓ ત્યારે એમ કે થશે નહીં, ખોટું ખોટું થશે નહીં, કલ્પનાથી નહીં થાય. અંદરના નિજ નિદાન ને નિહાળો. ગરીબ દેખાવ છું પણ ખરેખર હું
એક ક્ષણ માં
એક ક્ષણ માં ફરી બધું જેવો સ્વરૂપ નિશ્ચય થાય, પહેલો વહેલો જેવો સ્વરૂપ નિશ્ચય થાય તે જીવનો અભિપ્રાય બદલાઈ જાય. હું ત્રણ લોકનો નાથ છું, પછી જે કાંઈ કરી એના લક્ષ્ય કરે, લક્ષ્યમાંથી ખસે નહીં, એ ભૂલી ન શકે. પોતાની સંપત્તિને જોઈ છે કોઈ ભૂલી શકે નહીં. કપડાં સીવડાવે તો પણ એ સંપત્તિ છે, એ લક્ષ્ય સીવડાવે. ન સીવડાવે તો પણ સંપત્તિ છે, એ લક્ષ્ય જ ન સીવડાવે. બહાર ન પાડવું હોય, ઊંટાઈ જવાની બી કોઈ ગામડામાં, ગામડામાં ઘર હોય, બહાર જ ન પાડવું હોય તો કાપડ કપડાં બી સીવડાવો. આ જૂના જૂના ફટલા ફટલા જ દરવાજા, અને હવે ઠેકાણે પાડી દો, બધું વ્યવસ્થિત કરી દો, સેફ ડિપોઝિટ માંથી સેફ ડિપોઝિટ વાર્ટમાં ફેરવી લો, પછી જોશું જે કરવું હોય. અત્યારે કાંઈ નહીં, પણ લક્ષ ખરે એનું લક્ષ. મન મહિલાનું વાલા ઉપરે બીજા કામ કરંતરે, તેમ શુદ્ધ ધર્મે મને દ્રઢ રહે, જ્ઞાન ક્ષેત્ર મંત્રે. તમે જેને અર્થ કર્યા હજાર કામ કરે, ઘરના બધા કામ કરવા પડે, સંયુક્ત પરિવારમાં હોય, દેરાણી જેઠાણી સાસુ સસરા બધા ઘરમાં હોય, બધા કામ કરવા પડે, એનું ચિત્ત ક્યાં હોય? ખાંડની મરણી, ખાંડનો ડબ્બો મીઠાનો થતો નમક એક સરખો હોય તો ઠાંડક એટલે મીઠું નાખી દઈએ, ચીટ બીજે છે એટલે કે નહીં. ઉપર છેલ્લા ઉતરી વખતે હારા મારી રસોઈ બનાવે આંગળા ચાટે તો, અને છતાં ચીટ બીજે હોય એવું ધર્મીને બને છે એમ કહેવું છે. ત્યાં સુધી દ્રષ્ટિ બની શકી જેની દ્રષ્ટિ આત્મા ઉપર ગઈ, જેનું લક્ષમાં જેના જ્ઞાનના લક્ષમાં આત્મા આવ્યો, તે દુનિયાના હજાર કામ કરે અને સારામાં સારા કરે, પાછા બીજા નો એવા કરી શકે. સો શ્રીમદજી વેપાર કરે એના ભાગીદારો ન કરી શકે, પણ ઉપર છેલ્લા ઉપયોગથી તો થાય શકે. એ સાધારણ ઉપયોગ જે થાય તો કરી શકે, એટલા વિચક્ષણ છે. રહી બેસતા એમની ગેરહાજરી કોઈને પોસાતી નહીં, બધા નિર્ણયો એ લેતા, બધી બાબત નાના મોટા બધા નિર્ણયો એ લેતા. બહુ વિચક્ષણ હતા, છતાં ચિત્ત નહોતું વેપારમાં. અમારું ચિત્ત ક્યાંય પહોંચવું નથી, ચોંટાડવા માગીએ તો પણ અમારું ચિત્ત ક્યાંય ચોંટતું એમ લખે. છતાં વેપાર એવો કરે અને ભલભલા ને બુદ્ધિ થી આંટી મારે એવા હોય ને ઠેબા ખાય ફૂટકારી ઉપર હા પડી જાય કમાવાના. એ ક્યાં અહીંયા બુદ્ધિ નો વિષય છે? ગમે તો આપે નહીં, એ તો પૂર્વકર્મ અનુસાર છે, એટલે ચિત્ત નથી દેતા. આ તો પૂર્વકર્મ અનુસાર છે, સ્વ વિકલ્પ રહી ગયો છે, પૂર્વકર્મ અનુસાર જ વિકલ્પ આવવાનો છે. જેવો યોગ થવાનો છે એવો જ વિકલ્પ આવવાનો છે, એની ચિંતા ક્યાં કરવી?
ચાલે છે લોટરી ચાલે છે, નંબર ખાલી છાપામાં વાંચે ને પોતાના ખિસ્સામાં કાઢીને મેળવ
એટલી જ વાર છે. એક જ સાધન છે આ બાજુ, ઊંધું અવળું સાધન એક જ છે, એક જ જગ્યાએ છે. ઝેર પણ નીકળે ને બધું ફરી ગયું, પરંતુ આખું ભવન ફરી જાય. શું કે છે એને કે એનું ભવન ફરી
ગયું.
એક ન્યાય દેખાઈ ગયો એને, એને જેટલા એ નંબર ઉપર જેટલા લાખ લખ્યા છે એ બધા દેખાઈ ગયા એને. શું? કેમ કે પેલા તો ઘોડા ગણી રાખ્યા હોય બધા, પછી ગણવાની જરૂર પડે એવું છે. બીજા ન્યાય થી જોવાની, નહીં થી જોવાની, આંખ બંધ કરી દેવી. પ્રવચન સાર 114 ગાથા. અહીંયા એવું છે, જરાક ભૂલ કરે પૂરી ભૂલ થઈ જાય, અધૂરી ભૂલ ન થાય પણ પૂરી ભૂલ થઈ જાય. 356 ભક્તિ કા રાગાંશ કભી તીવ્ર આ જાતા હૈ વહ ભી સહજી આ જાતા હૈ. પોતાની વાત કરે છે, પોતાને ભક્તિનો રાગ ક્યારેક તીવ્ર આવી જાય છે, ભક્તિનો રાગ પણ ક્યારેક તીવ્ર આવી જાય છે. વહ ભી સહેજી આ જાતા હૈ, એ પણ સહેજે સહેજે કોઈ વાર તીવ્ર ભક્તિનો રાગ રાગાંશ લીધું છે. કેમ કે રાગ પૂરો નથી, એકાકાર છે ને એટલે વિતરાગતા છે. એક ચારિત્ર ગુણ ની પર્યાય માં વિતરાગતા અંશે છે, અંશે રાગ છે, રાગાંશ ગુરુદેવ ને વાણી નો રાગ વિકલ્પ છે, રાગ છે એમાં તે આંશિક છે, વિતરાગતા સહિત છે ને. એટલે વાત સાવધાની કેટલી છે. ભક્તિ કા રાગાંશ કભી તીવ્ર આ જાતા હૈ, નહી સહજ આ જાતા હૈ. અપની તો સહજ પ્રકૃતિ હૈ, અપની તો સહજ પ્રકૃતિ હૈ, બલજોરી અપને સે નહીં હોતી. હઠથી કોઈ કામ નહીં કરતો, કારણે કોઈ કામ પ્રકૃતિ હઠથી કરવાની મારી પ્રકૃતિ જ નથી. સહેજે સહેજે રાગ આવ્યો તો પણ સહેજે, ન આવ્યો તો પણ સહેજે. પ્રકૃતિ એટલે સ્વભાવ, પરિણામ સ્વભાવ, સહેજ એ પરિણામ થાય એ જાતિ. મારો સ્વભાવ મારો સ્વભાવ ઠંડો વિતરાગતા નથી આવી, પ્રકૃતિ એવી હોય છે. ખૂબ જરાક કહી દે ને કહે સહન કરી લઈએ, ઠંડો જ રહીએ એમ. અને કોઈ એમ થોમ ફાકરો ઉતાવળો થાય, પ્રકૃતિ સ્વભાવ છે એમ. મારે તો સહેજ ની જ પ્રકૃતિ છે પહેલેથી. પણ એ પરિણામ નો પ્રકાર એમ, પ્રકૃતિ એટલે પ્રકાર એમ. આમ પ્રકૃતિ નો અર્થ પ્રકાર, પ્રકાર શબ્દ જ પ્રકૃતિ માંથી આવ્યો છે. એમ કે કર્મ વર્ગણા, એમાં જ્ઞાનાવરણની પ્રકૃતિ એટલે આ પ્રકારના પરમાણુ. પછી આ દર્શનાવરણની પ્રકૃતિ તો આ પ્રકારના, ભાવે એ પ્રકારના, જ્ઞાનને આવરણ કરે એવો ભાવ, દર્શનને આવરણ કરે એવા એવા પ્રકારનો ભાવ એમ. પ્રકાર સૂચક જ પ્રકૃતિ છે. શું એ પોતાને પરિણમની સહજતા સંબંધી વાત કરી છે. હઠ કરવાનો, બલજોરી કરવાનો એ પ્રકાર નથી. ઘણા આ સરળતા સૂચક વાત છે. જેને અસરળતા હોય છે એને હઠ બહુ થાય. પછી ત્યાગ કરે તો હઠથી, વ્રત લે તો હઠથી, અને કોઈની સાથેનો વ્યવહાર કરે તો પણ હઠપૂર્વક કરે, પોતાની હઠને પૂરી શકે એ અસરળતા છે. અથવા વક્રતા છે અને એ આત્માને વિરાજક પરિણામ છે, સાધનાથી પ્રતિકૂળ છે. એ સમજે શુભ અને અશુભ બીજી વાત છે, અને સરળતા ને અસરળતા બીજી વાત છે. એને એને આરાધના વિરાજના સાથે એક પ્રકાર એવો છે. શુભ અશુભ માં એને જાય, આરાધના સાથે સુસંગત છે. અને વિરાધના સાથે હઠ છે એ સુસંગત છે, એકબીજાના પ્રતિપક્ષ છે. ત્રણ શૂન્ય સત્તાવન પરિણામ કા વિવેક તો जो अनंत सुखी होना चाहते हैं उनको सहज होना चाहिए, जिन्हें व्यवहार नो विवेक कहवा परिणाम नो विवेक कहवा ये तो जेने अनंत सुखी थवु छे એટલે જેને ધ્યેય બાંધ્યો છે એને તો સીધો સ્વરૂપ થાય પરિણામ નો વિવેક સીધો અવલોકન ચાલુ થાય છે ને એને તો સહેજ હોવું જોઈએ આમાં શું છે કે વિવેક છે એ હેય ઉપાદેયતાનો વિષય છે અને સામ્ય ભાવ જે વિતરાકતા છે એમાં હેય ઉપાદેયપણ નથી ઉપાદેયના વિવેક વિકલ્પ વિચાર એ કાંઈ નથી સામ્ય ભાવમાં તો જે શુદ્ધાત્મા ઉપાદેય હતો સર્વસ્વપણે તે ઉપાદેય થઈ ગયો અને બાકી સર્વસ્વ હે હતું કે હે થઈ ગયું છતાં હે ઉપાદેયનો વિકલ્પ નથી આત્માનો રાગ નથી અને અનાત્માનો દ્વેષ નથી આત્મા સ્વજ્ઞે અને પર પરજ્ઞે બધું જ્ઞેય જ છે અને પોતે જ્ઞાતા માત્ર ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે ભવ તો પરિભ્રમણ છે મોક્ષ તો પરિભ્રમણથી મુક્તિ છે એમાં સંભાવ કેમ હોય તો સ્વરૂપમાં આવ્યા પછી વિતરાગતાનો સંભાવ છે મોક્ષ પર્યાયનો પણ જ્ઞાતા અને ભવની પર્યાયનો પણ
જ્ઞાતા
આ નિશ્ચય છે અને હે ઉપાદેય તે વ્યવહાર છે પરિભ્રમણ હે છે અને મુક્તિ એ વ્યવહાર છે આ નિશ્ચય વ્યવહારનો સ્થાન જુદું જુદું છે તો નિશ્ચયમાં વ્યવહાર ઘૂસડવો નહીં વ્યવહારમાં અને સત્સંગમાં રહેવું અસત્સંગમાં ન રહેવું તે વ્યવહાર કે વ્યવહારનો વિવેક તો કરવો કે નહીં તો કે જેને અનંત સુખી થવું હોય એને તો સહેજ હોય જ કરવાનો પ્રશ્ન નથી એને તો વ્યવહારના કાળે એને વિવેક હોય હોય ને નિશ્ચય માની અત્યારે તો વ્યવહાર તો વિકલ્પ નથી ત્યાં તો કૃતિકૃત થયો ઉપાદેય ઉપાદેય થઈ ગયું હે હે થઈ ગયું અને હે ઉપાદેયતાનું ફલશ્રુતિ જે અમૃત છે એનો ભોગવતો છે આનંદ અમૃત નો આમાં થોડા મૂંઝાય છે માણસો પ્રશ્ન એવા આવે આત્મા કોઈનું કાંઈ કરી શકતો નથી પરગ્રહનું આત્મા કાંઈ કરી શકતો નથી હવે કોઈ સાધક હોય જ્ઞાની હોય અને એ રસ્તે ચાલ્યા જતા હોય અને કોઈ માણસ ભૂખો હોય તો એને એની ભૂખ શાંત કરે કે ન કરે ચાલ્યા જાય કેમ કે જ્ઞાની તો એમ જાણે છે કે હું કઈ કરી શકતો નથી કોઈ હેલા જાય કે કઈ કરે
હોય
એને ચતુર્થમૂળ સ્થાને હોય તો એને એ પ્રસંગ જોતા એને દયાનો વિકલ્પ આવવાની સંભાવના છે દયાનો વિકલ્પ આવે અને પોતાની પાસે પરિસ્થિતિ અનુકૂળ હોય તો પ્રવૃત્તિ પણ કરે વિકલ્પમાં અહીંયા કોઈ ખાસ ફેરફાર નથી લેવો અહીંયા કોઈ એટલો વિચાર છે કે એને વિચાર આવે શું
વિચાર આવે
વિચાર આવે અને ખિસ્સામાં પૈસા હોય અને અનુકૂળતા હોય તો એને તું જમી લીધી આ લખી અથવા પોતાને પાંચ જમવાનું હોય તો આને આમાંથી આપી દે થોડું આને ભાઈ તું દુઃખ છું તું તો જમી લે પણ મુનિ હોય તો એમ ન થાય મુનિને આરંભ સમારંભનો વિકલ્પ ખલાસ થયો છે સ્વરૂપ સ્થિરતાને વિતરાગતાને વશ આરંભ સમારંભ તો ઉઠે જ નહીં ઉઠે તો 28 મૂળ ગુણ તૂટે મને ગુણ છૂટે આ ખંડફાળા જે મુનિઓ કરે છે એ એમની અવસ્થાના બહારનો વિષય છે. કોઈ આરંભ સમારંભ એને કરાય નહીં. મંદિર બંધાવા પણ નહીં, પાછળ બંધાવા તો નહીં, પણ મંદિર બંધાવા પણ એ કઈ કરે નહીં. અત્યારે તો કઈ ના આપે, મૃત્યુ જુદકમાં તો ઓળ બધી થાય છે. અમારા નિમિત્તે આટલું છે, 25 લાખ ખર્ચાણા, અમારા નિમિત્તે અહીંયા 1 કરોડ લખાણા, 1 કરોડ પણ તમે એ વાત બીજી દેશોને અનુકૂળ નથી. હું તો ગ્રહિત મથ્યાત્મા જે ચોથું નથી ત્યાં પછી વેસ્ટ શું થાય, ત્યાં તો ચોથું નથી. પશુ પક્ષી મનુષ્ય કોઈ મરતો હોય તો ન પાય. આહાર તો એમની પાસે હોય નહીં, કેમ કે ત્યાં તો વસ્ત્ર પાત્ર છે નહીં દિગંબર ને, તો એટલે પાત્રમાં ભોજન છે ને દેવાનો પ્રશ્ન નથી. તો તો ઉભા હોય એક વખત આહાર પાણી લઈ લઈએ. પણ શૌચનું પાણી જે કમંડળમાં હોય છે, કે મંદિર જાય તો પગ ધોવે અને શૌચક્રિયા હોય ત્યારે શૌચ પણ કરે, તો એટલા માટે જે પાણી છે એ પાણી પણ એક કોઈ પાય નહીં, મળતો હોય. હવે ત્યાં હું વિચારવા જેવો વિષય કે જો જ્યારે ગિરિયા સમિતિથી ચાલે ત્યારે એક ઈયળ ચાલી જતી હોય, બે ઇન્દ્રિય જીવ છે, ઈયળ ચાલી જતી હોય આવડી જોઈને પગ મૂકે, અને એ પંચેન્દ્રિય પ્રાણીને પાણી ન પાય. ત્યાં આરંભ સમારંભ છે, અહીં ચાલવામાં આરંભ સમારંભ નથી. પરિણામની મર્યાદા ક્યાં કેટલી વિકલ્પની વધે ઘટે એનું સાયન્સ છે. કરુણાનો ભાવ તો એકેન્દ્રીનો પણ છે, બે ઇન્દ્રિયનો દાખલો લીધો. લીલોત્રી ખાતા નથી, મુનિ શાક ન ખાય, લીલોત્રી ન વાપરે, લીલા શાક ન. અત્યારે ચાલે છે જુદી વાત છે, એમને ઘણી દયા હોય છે, બહુ કરુણાની મૂર્તિ ગણાય છે મુનિરાજ. એટલે
કરુણાની મૂર્તિ
આખા જગતમાં કરુણાની કોઈ મૂર્તિ હોય તો એ મુનિરાજ. એના ઉપદેશ કેટલો આપણે માર્ગ ચાલે છે, કેવળીનો ઉપદેશ કેટલો ક્યારેક નથી. આ તો સવાલ જવાબ કરી શકે, કેવળીને કઈ સવાલ જવાબ થાય
નહીં.
ધ્યાનમાં છે, સુકુલ ધ્યાનમાં છે, વિકલ્પમાં આવે છે ને, વ્યવહાર પથમાં આવે છે. વ્યવહારી જીવને વ્યવહારની ભાષામાં સમજાવે છે. એટલે મુનિરાજ છે તો કરુણાની મૂર્તિ ગણાય છે, પણ એની મર્યાદા છે. શું કરુણા કરવાની મર્યાદા? આચારની મર્યાદા છે, આચારની મર્યાદા છે, એની પાછળ એના પરિણામની મર્યાદા છે. નહીંતર વિકલ્પ વૃદ્ધિ એટલી થાય, એટલામાં શું વાત તો એમ થાય કે એટલામાં શું પણ ભાઈ એક પગથિયું છૂટ્યો એ નીચે જાય તો કેટલો ક્યાં ક્યાં જઈને અટકશે એને કોને ખબર પડે? આખો સંસાર ઉભો થાય. પર્વતની ટોચ ઉપરથી પડે તો જાય, ખીણમાં તો ઊંચે ચડેલા છે, ટોચ ઉપર ગયેલા છે, જાય
ખીણમાં
જાય. એમ છે જેવી છાલ હોય, કપડા જેવી, ખાલી ઝાડની છાલ થોડી કમરે મીટાડી અને હાર લેવા આવે ગામમાં. અચ્છા જંગલમાં તો કાઢી નાખે, અર્ધ ફાલક ત્યારે કહેવાના, અર્ધ ફાલક. હવે આજે પોટલા ગાંસડા ક્યાંથી થઈ ગયા? એ ઉપાડી શકતા નથી, મજૂર રાખવા પડે. ક્યાંથી થઈ ગયા? એક તમે એક પગથિયું શીખ્યા એ ચપ્પલ જીનેન્દ્ર ની આજ્ઞા છે એની બહાર પગ મૂકવાનો કોઈ નો અધિકાર નથી. લાયસન્સ જ નથી કોઈને આપ્યું એમને, એને આજ્ઞા તોડવાનું આજ્ઞા નથી. એમાં એ વાત વિકલ્પ એને છૂટી જાય છે. શું છે ત્યારે કોઈ એવા પ્રાણીને જુએ એમને વૈરાગ આવે, કોઈને મરતા જુએ તો શા કારણથી ન મરે છે એ બાજુ વિકલ્પને લંબાઈ. આ દુઃખો મરે છે, આ તરસો મરે છે, આ રોગથી મરે છે કે કોઈ આ અકસ્માતથી મરે છે એ કાંઈ નથી, વિકલ્પને લંબાઈ. એને જુએ કે આ પ્રાણીને પીડા થઈ રહી છે, પીડિત પ્રાણીને દુઃખીને દેખીને એ સીધા નિર્વિકલ્પ થઈ જાય છે. શું સીધા એ
નિર્વિકલ્પ
નિર્વિકલ્પ થઈ જાય છે. એ રીતે વિશેષતા છે, એટલે એ વિકલ્પ તૂટી જાય છે. એમ કેવું એ વિકલ્પ
તૂટી જાય,
તૂટી જાય એ વાત છે. પછી તો ઉદય હોય ને કોઈ જુદી વાત છે, એ પ્રકાર જુદી ને નથી લગભગ. બીજા મુખ્ય હોય તો જુદી વાત છે. ખાલી વંદન નમસ્કાર સ્તુતિ છે એટલું જ છે, એટલી વધારે. ભગવાનની પ્રતિમા ઉપર રજ છે કે માખી મકોડા પીડી પીડી જાય છે, એની લાળ છે, બીજા કોઈ પદાર્થ લઈને પણ જાય છે. ઘરે ક્યાં બેસે, ઘરે ક્યાં બેસે, માખી છે રસ્તા ઉપર બેસે, કફ ઉપર બેસે અને ભગવાનની પ્રતિમા ઉપર બેસે. એટલે બાહ્ય શુચિ અને પવિત્રતા ખાતર એને પ્રક્ષાલ કરવા, આથી વધારે નથી એ વાત. વિવિધ એમાં પણ વિવિધ
રાખવું.
પાણી પાણી ની મર્યાદામાં અને ભાવ તો સ્વરૂપાકાર ભાવ કરો ગમે એટલા એને ક્યાં માટે, એ તો વિતરાગ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપે બિરાજમાન છે. એ આત્મ સ્વરૂપને સ્મરણ કરવાનું તો સંભાળવા માટે તો નિમિત્ત છે, એટલે ભાવ માટે તો એ મુખ્ય વાત છે. પૂરું તો એ રોજ 24 કલાકે એક વાર પ્રકાર કરી નાખે તો બાદમાં અશુચિ વધે
ને
એટલી જ વાત છે, બીજું કંઈ વાત. પરિણામ કા વિવેક તો જો જીવ અનંત સુખી હોના ચાહતા હૈ ઉસકો સહેજ હોના
ચાહીએ,
અથવા એને સહેજ હોય કરવો પડે એ પ્રશ્ન છે. એને સહેજે સહેજે હોય, કેમ કે અનંત સુખી થવું છે તો એને દોષ બધા ટાળવા છે. એ પણ દોષ રહી જાય ત્યાં સુધી અનંત સુખ નો પ્રગટે, એ પણ દોષ રહી જાય ત્યાં સુધી અનંત સુખ નો પ્રગટે. એને તો બધા દોષ કાઢવા છે, એ તો પોતાના પરિણામને ન જોવે એ તો કાંઈ બને નહીં, એને વિવેક ન કરે પરિણામનો એમ તો કાંઈ બને નહીં. ત્રણસો અઠાવન પુરુષાર્થ કરું, જ્ઞાન કરું, અભિપ્રાય ભી હતા દે. આ અભિપ્રાય સતત બોલાયો. આમ વિકલ્પ આવે એ જુદી વાત છે, જ્ઞાનનો વિકલ્પ આવે, પુરુષાર્થ કરવાનો વિકલ્પ આવે એ જુદી વાત છે, અને અભિપ્રાય હોવો એ જુદી વાત છે. એ અભિપ્રાય સુધી આ આ ફાળવાનું છે, છું અને મોટા ભાગે આમ થાય છે કે અમને તો અનુભવ નથી, અનુભવ પહેલાં તો આમ જ હોય ને. આ પણ અભિપ્રાય થઈ ગયો, આ અભિપ્રાયનો દોષ લાગશે એનું હું. અને જેવો અભિપ્રાય એવી શ્રદ્ધા, અભિપ્રાય ખોટો એની શ્રદ્ધા આ સીધી વાત છે. અભિપ્રાયની ચોખ્ખટ બહુ આવે છે. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશની ચર્ચામાં જે અભિપ્રાયની ચોખ્ખટ છે એ બીજેથી ગોતી મુશ્કેલ પડી એટલી એટલી બધી અભિપ્રાયની ચોખ્ખટ છે. તમે તો અઠવાડિયું અભિપ્રાય ઉપર ચર્ચા હોય ચલાવે એના બોલ તારવીને જરા. શુભાવ કરો, પૂજા ભક્તિ કરવું એ વાત ન લીધી અહીંયા. આ પુરુષાર્થ ને જ્ઞાન તો આરાધના છે, જ્ઞાન ને પુરુષાર્થ તો આરાધના છે. અશુભ ન કરવું અને શુભ કરવું એ તો એ તો ચર્ચા નથી કરી અમને. પણ જ્ઞાન કરવું ને પુરુષાર્થ કરવું તો કે અભિપ્રાય પડી જાય, પર્યાયના કર્તૃત્વનો અભિપ્રાય. જો જેને પ્રમાણનો પક્ષ હોય ને એ પર્યાયનું કર્તૃત્વનો છોડી શકે. કેમ કે પ્રમાણ અપેક્ષા એ દ્રવ્ય પર્યાયનો કરતા છે, પર્યાય અપેક્ષા એ દ્રવ્ય જ પર્યાયને કરે છે. અને દ્રવ્ય દ્રષ્ટિ પર્યાયના કર્તૃત્વનો નિષેધ કરે છે. દ્રવ્ય દ્રષ્ટિ છે એ પર્યાયના કર્તૃત્વનો નિષેધ કરે છે અને પ્રમાણમાં દ્રવ્ય જ પર્યાયને કરે છે એ પ્રમાણનો વિષય છે. પ્રમાણ પૂજ્ય નથી, એટલા માટે પ્રમાણ પૂજ્ય નથી. હવે તર્ક શું આવે એની અમે તો કે દ્રવ્ય દ્રષ્ટિ છે એ પ્રમાણને ખોટું સાબિત કરે છે. તર્ક શું આવે કે પ્રમાણ કઈ ખોટું છે? શુદ્ધ જ્ઞાન પ્રમાણ, મતિ જ્ઞાન પ્રમાણ, આ તો સમ્યક જ્ઞાનનું વિશેષણ છે અથવા વિશેષતા છે સમ્યક જ્ઞાનની. આ ત્યારે એ વિશેષણ લાગ્યું છે. ઓકે, સમ્યક જ્ઞાનમાં જે ઉપાદે થાય છે એ વ્યવહારનો વિષય છે, જે હે ઉપાદેનો વિકલ્પ છે એ વ્યવહારનો વિષય છે. પ્રમાણ પણ વ્યવહારનો વિષય છે. નિશ્ચયને વ્યવહાર બે જ ભાંગા લઈએ તો પ્રમાણ પણ વ્યવહારના ભાંગામાં આવે છે. અને અહીંયા જ્યાં દ્રષ્ટિ પ્રધાનતાથી પર્યાયના કર્તૃત્વનો નિષેધ કહેવો છે ત્યાં પ્રયોજન દ્રષ્ટિ કરાવવાનું છે. તો એ પ્રયોજનને સફળ થવા અર્થે એ વાતને જરાય ઢીલી પાડવા માટે શા માટે પ્રમાણની વાત વચ્ચે લાવવી જોઈએ? એ તર્ક શા માટે વચ્ચે લાવવો જોઈએ એ જાણવાનો વિષય છે. પ્રમાણનો વિષય એક પદાર્થ એની પર્યાયનો કરતા છે એ જાણવાનો વિષય છે. અને હું પર્યાય રહીત અપરિણામી છું એ આદરવાનો વિષય છે. બેના ખાતા જુદા છે. ભલે સમકાલે પ્રગટ થતું હોય, માનો ને આપણે એનો વાંધો નથી. એક વાર સમકાલે પ્રગટ થાય છે એને વાંધો નથી. પણ એક ખાતાની રકમ બીજા ખાતામાં ખતમવી શું કરવા જોઈએ? તમારા ખાતાની રકમ બીજાના ખાતામાં ખતવો એ તો ઘોર અન્યાય છે. હે, તમારા પૈસા એવા તમારા ખાતે જ જમા થવા જોઈએ, બીજાના ખાતે જમા થાય. તો પ્રમાણ છે એ જાણવાનો ખાતું છે, એ જાણવા મને રાખી દો. અને આ દ્રષ્ટિનો વિષય તો આદરવાનો વિષય છે. આદરવાના વિષયમાં જાણવાના વિષયની વચ્ચે કામ મારે એ અન્યાય છે, કુતર્ક છે, ખતમ ની ફેર થાય છે. એમ ભૂલ થાય છે, બહુ મોટી ભૂલ. બહુ સારો વિષય, દ્રષ્ટિ પ્રકાર. કોઈ અપેક્ષાએ દ્રઢ પર્યાયનો કરતા હોય તો પણ અકર્તા પણ જ્ઞાનમાં રાખીને વાંચે. પ્રમાણથી દ્રઢ પર્યાયનો કરતા હોય તો પણ નિશ્ચયને ભૂલીને પ્રમાણ નથી, નિશ્ચયને રાખીને પ્રમાણ છે, નહીંતર અપ્રમાણ થઈ જાય. એમ છે વાત. નિશ્ચય થી તો સર્વથા બિન છે અને એમાં જ કલ્યાણ છે. કેમ કે પર્યાય દ્રષ્ટિ છોડવાની છે, એટલું તો જાણવાનો વિષય છે. બંધારણનો વિષય તો દ્રષ્ટિ, બધી અભિપ્રાયને દ્રષ્ટિ અપેક્ષાથી જ અમને વાત કરી છે. એ વિષય એ જ જગ્યાએ આટલા બધા ખુલાસાથી મળતો હોય તો આ એક જ ગ્રંથમાં મળે કે વાતને બીજી અપેક્ષાથી ઢીલી પડવા દેતા નથી. હજી સમયસારમાં જયચંદજી કહે છે કે જૈન દર્શન તો સ્યાદવાદરૂપ છે એમ કરીને, વ્યવહાર સર્વથા અસત્યાર્થ નથી. છઠ્ઠી ગાથાના ભાવ આવ્યું કે નહીં, લાઈન જ દીધી છે. આપણે ક્યાં લાવવા છે? આપણે તો આપણું જોવું છે, કોઈને લાવવા નથી. આપણામાં ન હોય તો આપણે તૈયાર થવું જોઈએ. પૈસા ન હોય તો કમાવા જવું, બજારમાં જવું, બીજું જરૂર હોય તો, ન જરૂર હોય તો ઘરે બેસી રહેવું. તરસ લાગ્યો હોય તો પાણી ગોતવા જવું, ન તરસ લાગ્યો હોય ઘરે બેસી રહેવું. કોમ્પ્લિકેશનમાં કાંઈ આવ્યું નથી, આત્મામાં ઘણી શક્તિ છે. બજાર માત્ર એકના દસ ક્યાં થાય એ ગોતે છે, એકના હવાયા થાય તો હવું કરે. અત્યારે તો બધા મૂર્ખાવ કરે છે, પણ એકના દસ થાય એ ભાઈ એમ કે હા મારા જેવો કોઈ નહીં, એમ ત્યાં કેમ હવથી આગળ જાય છે? ત્યાં એવા કેટલા લાવવા, ત્યાં કોણ કરે, ત્યાં કેમ નથી વાત ઉઠતી કે આવા કેટલા? હવે આ ઓછા હોય મારે લાભનું કારણ છે. ત્યાં હું ગણે મિત્રામાં કોમ્પિટિશન થાય, એકના દસ નહીં થવા દે. ત્યાં કોમ્પિટિશન થાય તો શું થાય, એકના દસ થાય એમાં પચાસ જણા ભળે શું થાય, એકના બે ન રહેવા દે. આવી રીતે જો બધા શ્રીમંત થાય તો પછી ઘરે કામ કરવા વાળાનો છૂટો પડી જશે, એનો વિચાર આવે છે. અરે અત્યારે કમાઈ ગયો, એ આપણે વિચાર નથી કરવાનો. એમ જ એમ કોકનો વિચાર અત્યાર સુધી બહુ પીલો છે, આ જીવે કોકનો વિચાર બહુ પીલો છે, પોતાનો વિચાર નથી કરતો, એને પોતાનું પ્રયોજન જ સ્વીકાર્યું નથી. જ્યાં હું ત્યાં જ્યાં પ્રયોજનો નથી કરતો, પાછો પોતે શ્રીમંત થાય છે ત્યારે કોઈ ગરીબનો વિચાર નથી કરતો. આમાં કામ કરવા વાળા ક્યાંથી આવશે? ઘરે કારખાનામાં મજૂરી કોણ કરશે? બધા સુંદર આયા કોકનો વિચાર કરે છે, કેમ કોકનો કરે છે? એને પોતાનો વિચાર કરવાનું પૂછતું નથી, માટે બીજાનો વિચાર. આ મોટો દોષ છે, આ બહુ મોટો દોષ. સ્વરલક્ષી જ્ઞાન બહુ મોટો દોષ, સ્વરલક્ષી જ્ઞાન કેવું, સ્વરલક્ષી જ્ઞાન ન કેવું જ્ઞાન, કોકનું જ્ઞાન. વાત જ ભૂલી જવા જેવી, વાત્સલ્ય પરનો વિચાર આવે તો વાત્સલ્ય, મને જે જ્ઞાન ને જે પુરુષાર્થ ને જે સુખ મળે છે તે બધા જીવો, બધા જીવોને એની પ્રાપ્તિ છે, એ
વાત્સલ્ય. જાયા